એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજની આપણી આ જ્ઞાનગોષ્ઠીમાં આપણે એક એવા પુસ્તક તરફ નજર કરીશું જે આપણી આસપાસની દુનિયાને અને કદાચ આપણી જાતને પણ થોડી જુદી રીતે જોતા શીખવે છે. પુસ્તક છે કન્સિડર ધ લોબસ્ટર એન્ડ અધર એસીઝ અને લેખક છે ડેવિડ ફોસ્ટર વોલેઝ.
હા, અને આ પુસ્તક છે ને આજે પણ એટલું જ પ્રસ્તુત છે, કદાચ પહેલાં કરતાં પણ વધારે. આપણે બધા અત્યારે માહિતી અને મનોરંજનના સતત ધોધમાં જીવીએ છીએ, નહીં?
બિલકુલ, સતત કંઈક ને કંઈક ચાલતું જ રહે છે.
બસ વોલેસ આપણને એ પ્રવાહ વચ્ચે થોડું થોભવાનું કહે છે, સપાટી નીચે શું ચાલી રહ્યું છે જોવા માટે. અને પેલું સભાનતા, નૈતિકતા જેવા ઊંડા મુદ્દાઓ પર વિચારવા માટે. એમનો સવાલ એ છે કે આટલી જટિલ દુનિયામાં જ્યાં આપણું ધ્યાન ભટકાવવા માટે આટલા બધા પ્રયત્નો થાય છે, ત્યાં ખરેખર જાગૃત રહેવું, નૈતિક જીવન જીવવું એ શક્ય છે?
ખરેખર વિચારવા જેવો સવાલ છે. તો ચાલો આ લેખક ડેવિડ ફોસ્ટર વોલેસ અને એમના આ નિબંધ સંગ્રહની દુનિયામાં ઊંડા ઉતરીએ. પહેલા લેખક વિશે થોડી વાત કરીએ. ડેવિડ ફોસ્ટર વોલેસ 1962 થી 2008 સુધી અમેરિકન લેખક હતા, નવરકથાકાર, નિબંધકાર
અને એમની પેઢીના બહુ જ પ્રભાવશાળી અવાજોમાંના એક ગણાય છે.
હા, એમણે અંગ્રેજી અને ફિલોસોફીનો અભ્યાસ કરેલો અને એની અસર એમના લખાણમાં દેખાય છે. એમની પેલી ઇન્ફિનિટ જેસ્ટ નવલકથા ખૂબ જાણીતી છે.
બરાબર, અને એમનામાં આ નિબંધો લખવા માટે કંઈક ખાસ હતું? એમની યોગ્યતા અનોખી હતી.
કેવી રીતે? મતલબ શું ખાસ હતું એમનામાં?
જુઓ, એમની પાસે ફિલોસોફીની તાર્કિક દ્રષ્ટિ હતી, પેલી ચોકસાઈ, અને સાથે જ એકદમ સંવેદનશીલ વાર્તાકાર પણ હતા. એમની લખવાની સ્ટાઇલ પણ ગજબની છે.
હા, પેલું મેક્સિમેલિઝમ કહેવાય છે ને, બહુ બધી વિગતો.
હા, અતિશય વિગતો, દરેક ખૂણેથી વાતને રજૂ કરે, અને ફૂટનોટ્સ, અરે ક્યારેક તો ફૂટનોટ મુખ્ય લખાણ કરતાં લાંબી હોય.
સાચી વાત છે. અને ભાષા પણ ક્યારેક એકદમ અઘરા શૈક્ષણિક શબ્દો વાપરે, તો ક્યારેક સાવ સામાન્ય બોલચાલની ભાષા.
પણ મારી દૃષ્ટિએ એમની સૌથી મોટી ખાસિયત છે એમની આત્મજાગૃતિ.
સેલ્ફ અવેરનેસ.
હા, એ પોતાના જ વિચારો પર, પોતાના પૂર્વગ્રહો પર સતત સવાલ પૂછતા રહે, જેણે લખતા લખતા પોતાની સાથે જ વાતો કરતા હોય.
અને એટલે જ કદાચ એ અમેરિકન સંસ્કૃતિનું આટલું બારીકાઈથી વિશ્લેષણ કરી શક્યા નહીં, જાણે અંદર પણ હોય અને બહાર રહીને જોઈ પણ શકતા હોય.
બરાબર, એ બૌદ્ધિક કઠોરતા, સાંસ્કૃતિક સમજ અને ઊંડી સહાનુભૂતિનું મિશ્રણ, અને એમના પોતાના જીવનમાં જે હતાશા સાથેનો સંઘર્ષ હતો, તેનાથી કદાચ એમને માનવીય સ્થિતિની જટિલતા વિશે, દુઃખ વિશે એક અલગ જ સંવેદનશીલતા મળી હતી.
એમના લખાણમાં ઝળકે છે. તો આખા પુસ્તકનો મુખ્ય વિચાર શું છે, જો ટૂંકમાં કહેવું હોય તો?
મુખ્ય વિચાર એ છે કે જો આપણે ખરેખર જાગૃત થવું હોય, સાચી સહાનુભૂતિ કેળવવી હોય, તો આપણી જે આરામદાયક ધારણાઓ છે, સમાજે શીખવેલી વિચારવાની જે ડિફોલ્ટ રીતો છે,
એનાથી ઉપર ઉઠવું પડશે.
હા, એનાથી પર જવું પડશે. વોલેસ આપણને આધુનિક જીવનની, મીડિયાની અને આપણી પોતાની નૈતિક મર્યાદાઓની પેલી અસ્વસ્થ કરી દે તેવી વાસ્તવિકતાઓનો સામનો કરવા કહે છે.
એટલે કે પુસ્તક કોઈ સહેલા જવાબ નથી આપતું, પણ એક રીત બતાવે છે.
બરાબર, એક પદ્ધતિ, ધ્યાન આપવું, સહાનુભૂતિ કેળવવી અને અઘરા સત્યોનો સામનો કરવાની હિંમત રાખવી. વોલેસનો મૂળ સવાલ એ જ છે કે આજના જમાનામાં જે સંસ્કૃતિ સતત આપણું ધ્યાન ભટકાવે છે, બધું ઉપરછલ્લું કરી દે છે, સ્વકેન્દ્રિતતાને પ્રોત્સાહન આપે છે,
એવી સંસ્કૃતિમાં ખરેખર વિચારશીલ, નૈતિક, જાગૃત વ્યક્તિ તરીકે જીવવું કઈ રીતે?
હા, એટલે આ પુસ્તક આધુનિક અમેરિકાના ઘણા પાસાઓ, રાજકારણ, મનોરંજન, ભાષા, નૈતિકતા, એ બધાની ઊંડાણપૂર્વકની તપાસ છે.
એટલે પુસ્તકનો હેતુ એવો છે કે જે ઘટનાઓ આપણને સાવ સામાન્ય લાગે, કોઈ તહેવાર હોય, એવોર્ડ શો હોય, રાજકીય રેલી હોય,
એની પાછળ શું છે, એની અંદરની જટિલતા, વિરોધાભાસ, નૈતિક મૂંઝવણો, એ બધું બહાર લાવવાનો.
અને મહત્વનું એ છે કે આ સફર ફક્ત બહારની દુનિયાની નથી, પણ આપણી અંદરની પણ છે, નહીં?
ચોક્કસ, એ આપણને આપણી પોતાની માન્યતાઓ પર, આપણી વિચારવાની ટેવડ ઉપર, આપણે કઈ બાબતોને જાણી જોઈને ટાળીએ છીએ તેના પર વિચારવા મજબૂર કરે છે.
હા, થોડી અસ્વસ્થતા તો થાય જ,
પણ એ અસ્વસ્થતા જ કદાચ જાગૃતિ તરફનું પહેલું પગલું છે.
સરસ, ચાલો આ વાતને વધુ સ્પષ્ટ કરવા કેટલાક મુખ્ય નિબંધો જોઈએ. શરૂઆત કરીએ એના શીર્ષક નિબંધથી, કન્સિડર ધ લોબસ્ટર. એ પેલો મેઇન રાજ્યના લોબસ્ટર ફેસ્ટિવલનો રિપોર્ટ છે, બરાબર?
હા, શરૂઆત તો એવી જ થાય છે જાણે કોઈ ટ્રાવેલ મેગેઝિનનો લેખ હોય. ઉત્સવનો માહોલ, ખાણીપીણી, લોકોની ભીડ.
પણ પછી?
પણ પછી વોલેસ તરત જ આપણને એક મૂળભૂત અને અસ્વસ્થ કરનારા સવાલ પર લઈ આવે છે. શું લોબસ્ટરને દુઃખ થાય, પીડા થાય? અને જો હા, તો આપણા થોડા સમયના સ્વાદ માટે એને જીવતું ઉકળતા પાણીમાં નાખવું એ નૈતિક રીતે બરાબર છે?
આ સીધો સવાલ ખરેખર હચમચાવી દેવો છે. આ ફક્ત લોબસ્ટરની વાત નથી રહી જતી પછી તો.
ના, બિલકુલ નહીં. આપણે પ્રાણીઓના દુઃખ વિશે, એમની ચેતના વિશે કેટલું ઓછું વિચારીએ છીએ, અથવા કહો કે વિચારવાનું ટાળીએ છીએ આપણી સગવડતા માટે.
હા, આપણી સગવડતા માટે આપણે એના પર ધ્યાન નથી આપતા.
વોલેસ આપણી આ જ સગવડભરી અજ્ઞાનતાને પડકારે છે. અને આ જાગૃતિનો મુદ્દો પછી એ બીજા ક્ષેત્રોમાં પણ લઈ જાય છે, જેમ કે રાજકારણમાં.
હા, પેલો નિબંધ અપ સિમ્બા, એ 2000ની સાલમાં જ્હોન મકેઇનના પ્રચાર અભિયાન વિશે છે. એમાં શું હતું?
એમાં વોલેસ આધુનિક રાજકીય પ્રચારની અંદરની દુનિયા બતાવે છે. ઉમેદવાર, મીડિયા, મતદારો, એમની વચ્ચેના જે ગૂંચવાળા ગર્યા સંબંધો છે એનું વિશ્લેષણ કરે છે.
અને પેલી મકેઇનની પ્રામાણિક છબીની વાત કરે છે.
હા, એમની પ્રામાણિક અને બળવાખોર તરીકેની છબી કેવી રીતે કેટલી સાવચેતીથી ઘડવામાં આવી હતી એ બતાવે છે. અને પછી સવાલ પૂછે છે કે આવા ગણતરીપૂર્વકના માહોલમાં પ્રામાણિકતાનો અર્થ શું?
મતલબ જે પ્રામાણિકતા વેચાઈ રહી છે એ પોતે જ કેટલી સાચી છે. નેતૃત્વ, કરિશ્મા, પ્રચારની માંગ, એ બધા વચ્ચે ઉમેદવારની શું હાલત થાય છે?
અને એ પણ કે કેવી રીતે પ્રામાણિકતા કરતાં વિશ્વસનીયતા, મતલબ બિલીવેબિલિટી, એ વધુ મહત્વનું બની જાય છે. લોકોને શું સાચું લાગે છે એ કદાચ વાસ્તવિકતા કરતાં વધુ અસર કરે છે.
આ તો આજના સોશિયલ મીડિયાના જમાનામાં વધુ લાગુ પડે એવું લાગે છે.
ચોક્કસ.
રાજકારણ પછી વોલેસ ભાષા પર આવે છે, ઓથોરિટી એન્ડ અમેરિકન યુઝેજ નિબંધ. ભાષા તો તટસ્થ લાગે, પણ શું ખરેખર છે?
બહુ સરસ મુદ્દો ઉઠાવ્યો છે એમણે. આ નિબંધ આમ તો બ્રાયન ગાર્નર નામના ભાષાશાસ્ત્રીના અંગ્રેજી વપરાશના શબ્દકોશની સમીક્ષા છે, પણ એનાથી ઘણું આગળ જાય છે. વોલેસ કહે છે કે વ્યાકરણના નિયમો અને ભાષાના સાચા વપરાશની જે ચર્ચા છે પેલા પ્રિસ્ક્રિપ્ટિવિસ્ટ્સ અને ડિસ્ક્રિપ્ટિવિસ્ટ્સ વચ્ચેની, એ ખાલી ટેકનિકલ નથી, એ રાજકીય અને નૈતિક પણ છે.
કેવી રીતે?
ભાષાના નિયમો સત્તા સાથે, સમુદાય સાથે, ઓળખ સાથે, લોકશાહી સાથે કેવી રીતે જોડાયેલા છે?
હા, કોણ નક્કી કરે કે કઈ ભાષા સાચી અને એના સામાજિક પરિણામો શું? શું કોઈ ચોક્કસ રીતે બોલવાથી કે લખવાથી સામાજિક સ્વીકૃતિ વધે કે ઘટે?
જો કે એ સ્પષ્ટ અને પ્રમાણભૂત લિખિત ભાષાનું મહત્વ પણ સ્વીકારે છે. લોકશાહી સંવાદ માટે એ જરૂરી છે, પણ ભાષા જીવન છે, બદલાય છે, એ પણ ધ્યાનમાં રાખે છે.
હવે એક એવા વિષય પર જઈએ જે કદાચ થોડો સંવેદનશીલ છે. બિગ રેડ સન, લાસ વેગાસમાં પોર્ન ઇન્ડસ્ટ્રીના એવોર્ડ શો વિશે.
હા, અને અહીં પણ વોલેસ સનસનાટી ફેલાવવાના બદલે ઊંડા ઉતરે છે. એ પોર્ન ઉદ્યોગને એક મોટા કોર્પોરેટ અને આશ્ચર્યજનક રીતે સામાન્ય અમેરિકન બિઝનેસ તરીકે જુએ છે.
એ શું બતાવવા માંગે છે?
એ આ ઉદ્યોગ જે કાલ્પનિક દુનિયા વેચે છે અને એ બનાવવા પાછળની જે વાસ્તવિકતા છે, જે ઘણીવાર કંટાળાજનક, યાંત્રિક અને ઉદાસીન હોય છે, એ બે વચ્ચેનો તફાવત બતાવે છે.
એટલે એકલતા, ઈચ્છાઓનું વ્યાપારીકરણ, યાંત્રિક સંબંધો, એ બધા પર પ્રકાશ પાડે છે ચુકાદો આપ્યા વગર.
બરાબર, સમજવાનો પ્રયાસ વધુ છે. અને છેલ્લો નિબંધ જેની વાત કરીએ, હોસ્ટ, એ લોસ એન્જલસના એક રૂઢિચુસ્ત રેડિયો ટોક શો હોસ્ટ જ્હોન ઝિગલર વિશે છે.
ઓ, આ તો જાણે આજના ન્યૂઝ ચેનલના ડિબેટ જેવું કંઈક લાગે છે.
હા, એના મૂળ કદાચ અહીં જોઈ શકાય. વોલેસ બતાવે છે કે આ પ્રકારના ટોક રેડિયો કેવી રીતે કામ કરે છે, કેવી રીતે ગુસ્સો પેદા કરાય છે, અમે વિરુદ્ધ તેઓનું નેરેટિવ કેવી રીતે બને છે,
અને કેવી રીતે શ્રોતાઓની અમુક ફરિયાદો કે ડરને અપીલ કરાય છે.
હા, પણ રસપ્રદ એ છે કે વોલેસ ઝિગલરને ખાલી વખોડી નથી કાઢતો, એના વિશ્વદૃષ્ટિકોણને, એની પ્રેરણાઓને સમજવાનો પ્રયત્ન કરે છે.
આ તો ખરેખર દૂરદર્શી ભર્યું કહેવાય. અમેરિકન મીડિયા અને રાજકારણના ધ્રુવીકરણ પર એ સમયે લખાયેલું આજે વધુ પ્રસ્તુત લાગે છે.
ચોક્કસ, આ બધા નિબંધોમાંથી પસાર થયા પછી કેટલાક મુખ્ય વિચારો કે સંદેશા સ્પષ્ટ થાય છે. પહેલો અને સૌથી મહત્વનો મને લાગે છે એ છે સભાન જાગૃતિ વિરુદ્ધ આપણી ડિફોલ્ટ સેટિંગ્સ,
આપણી પેલી આપોઆપ થઈ જતી પ્રતિક્રિયાઓ.
હા, વોલેસ વારંવાર કહે છે કે આપણે એમાંથી બહાર આવવાની જરૂર છે. ધ્યાન આપવું, પેઇંગ અટેન્શન, એ ખાલી બુદ્ધિનું કામ નથી, એક નૈતિક કાર્ય છે.
આ તો સીધું આપણા રોજિંદા જીવનને સ્પર્શે છે. આપણે કેટલી બધી વસ્તુઓ વિચાર્યા વગર કરી નાખીએ છીએ. સોશિયલ મીડિયા સ્ક્રોલ કરીએ ત્યારે, ટીવી જોઈએ ત્યારે, ખરેખર કેટલા જાગૃત હોઈએ છીએ.
બરાબર. બીજો મુદ્દો છે મીડિયાથી ભરેલી સંસ્કૃતિમાં પ્રમાણિકતાની સમસ્યા. જ્યારે બધું જ એક પરફોર્મન્સ બની ગયું હોય, અનુભવો પણ બનાવટી હોય, ત્યારે સાચો માનવી અનુભવ, સાચો સંવાદ કેટલો મુશ્કેલ બની જાય છે.
આ તો આપણા સમયની વ્યાખ્યા જેવું લાગે છે. ઇન્સ્ટાગ્રામની પરફેક્ટ લાઈફ હોય કે નેતાઓની ઘડેલી છબી, દેખાવ અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર મોટું થતું જાય છે.
ત્રીજો વિચાર છે ધ્યાન અને ઉપયોગની નૈતિકતા. આપણે આપણું ધ્યાન ક્યાં આપીએ છીએ અને આપણે જે ફિલ્મો, સંગીત, સમાચાર, પુસ્તકોનો વપરાશ કરીએ છીએ એની નૈતિક અસરો શું છે?
હા, આપણું ધ્યાન ખેંચવા માટે તો સતત સ્પર્ધા ચાલે છે. આપણે શું જોવું, શું વાંચવું એ ખાલી મનોરંજન નથી, પણ નૈતિક પસંદગી પણ છે, કારણ કે ધ્યાન તો સીમિત છે.
ચોથો મુદ્દો છે સોલિપ્સિઝમ, એટલે કે સ્વકેન્દ્રિતતાની સમસ્યા અને સહાનુભૂતિની શોધ. વોલેસ કહે છે કે આપણો સ્વભાવ જ એવો છે, પેલી ડિફોલ્ટ સેટિંગ, કે આપણે અજાણતા જ પોતાને દુનિયાનું કેન્દ્ર માની લઈએ છીએ. એમાંથી બહાર નીકળીને બીજાના અનુભવને, એમના દ્રષ્ટિકોણને સમજવાનો સભાન પ્રયાસ કરવો એ જ સાચી સહાનુભૂતિ અને એ એકલતા સામે લડવામાં પણ મદદ કરે છે.
અને છેલ્લે અસ્વસ્થ વાસ્તવિકતાઓનો સામનો કરવાની હિંમત. વોલેસ સહેલા જવાબો નથી આપતા. જીવન જટિલ છે, દુઃખદાયક છે, નૈતિક રીતે અસ્પષ્ટ છે. આ બધું સ્વીકારવાની હિંમત રાખવી પડે.
હા, આ પુસ્તકમાં ઘણા એવા વિચારો છે જે ટૂંકા વાક્યમાં ઘણું કહી જાય છે. એક જે મને બહુ ગમ્યો તે એ છે કે સાચી સ્વતંત્રતા એટલે ખાલી રાજકીય આઝાદી નહીં,
તો શું,
પણ એ ધ્યાન આપવાની, પ્રયત્ન કરવાની, શિસ્ત રાખવાની અને બીજા લોકોની ખરેખર કાળજી લેવાની, એમના માટે નાના કંટાળાજનક લાગતા કામોમાં પણ ત્યાગ કરવાની રોજની મુશ્કેલ પ્રેક્ટિસ છે.
વાહ, આ તો સ્વતંત્રતાની આખી વ્યાખ્યા જ બદલી નાખે છે. એ કોઈ મળેલી વસ્તુ નથી, પણ સતત કરવાની ક્રિયા છે.
બીજો એક વિચાર જેની આપણે વાત કરી, ડિફોલ્ટ સ્વકેન્દ્રિતતા. આપણે બધું આપણા સંદર્ભમાં જ જોઈએ છીએ. આ વૃત્તિને ઓળખવી કે હું જ વાર્તાનો હીરો નથી, એ બીજા પ્રત્યે સાચી ચેતના કેળવવાનું પહેલું પગલું છે.
એટલે પોતાની જાતને થોડી ઓછી ગંભીરતાથી લેવી અને બીજાના અનુભવને વધુ જગ્યા આપવી.
હા, ત્રીજો વિચાર છે સત્યની કઠિનતા. સાચી સમજ માટે ઘણીવાર આપણી આરામદાયક ભ્રમણાઓ છોડવી પડે છે. પોતાના વિશે, સમાજ વિશે અસ્વસ્થ સત્યોનો સામનો કરવો પડે છે.
સત્ય કદાચ મુક્ત કરે, પણ પહેલા અસ્વસ્થ જરૂર કરે છે.
બરાબર. અને ચોથો વિચાર, પેલી કટાક્ષભરી ઉદાસીનતા, સિનિઝમની ટીકા. દરેક વાતને હસી કાઢવી, ભાવનાત્મક રીતે દૂર રહેવું, જેને કૂલ મનાય છે,
એ ખરેખર તો ઊંડાણપૂર્વક જોડાવાના ડરનું સ્વરૂપ છે.
હા, વોલેસ એમ કહે છે. અને છેલ્લો વિચાર, સભાન રહેવાનો સતત પ્રયાસ. જાગૃતિ કે ચેતના એ કોઈ મંઝિલ નથી, જ્યાં પહોંચી ગયા એટલે પૂરું. એક પ્રથા છે જેને રોજ પ્રયત્નની જરૂર છે, ક્ષણે ક્ષણે.
આ બધા વિચારો ખૂબ જ પ્રેરક છે, પણ રોજિંદા જીવનમાં એને ઉતારવા કદાચ અઘરા લાગે. એનો વ્યવહારિક ઉપયોગ કઈ રીતે કરી શકાય?
અઘરું તો છે જ, પણ નાના પગલાં લઈ શકાય. પહેલું, વિવેચનાત્મક મીડિયા સાક્ષરતા. આપણે જે જોઈએ, વાંચીએ, સાંભળીએ એના પર સવાલ પૂછવાનું શરૂ કરીએ. આ કોણ કહે છે, શા માટે, કોને ફાયદો, કયા દૃષ્ટિકોણ નથી રજૂ થયા.
બીજું, આપણે રોજિંદા નિર્ણયોમાં પેલી લોબસ્ટર પદ્ધતિ અપનાવી શકીએ, એટલે કે આપણા નાના મોટા નિર્ણયોમાં શું ખાવું, શું પહેરવું, શું ખરીદવું, એમાં અસ્વસ્થ સવાલો પૂછવા. આની કોઈ છુપી કિંમત છે? શું હું કંઈક નજરઅંદાજ કરી રહી છું?
જેમ કે કોઈ વસ્તુ બહુ સસ્તી મળે છે, પણ એ ક્યાં બની, કોણે બનાવી, કઈ પરિસ્થિતિમાં, એ વિચારવું. ત્રીજું, આપણા સંદેશાવ્યવહાર અને સંબંધોમાં આપણે કેવી રીતે વાત કરીએ છીએ, કેવી રીતે સાંભળીએ છીએ, શું આપણે ખરેખર બીજાને સમજવાનો પ્રયાસ કરીએ છીએ કે ખાલી આપણો મુદ્દો જ સાબિત કરવો છે.
ચોથું, એક જાગૃત નાગરિક તરીકે રાજકીય અને મીડિયાના નેરેટિવ્સની પાછળ જોવાનો પ્રયાસ કરવો. સહેલા જવાબોને બદલે જટિલતા શોધવી. આપણાથી જુદું વિચારનારા સાથે પણ વાત કરવાની કોશિશ કરવી.
અને પાંચમું, જે આ બધા સાથે જોડાયેલું છે, પોતાના બબલમાંથી બહાર નીકળવું. જાણી જોઈને એવા વિચારો, પુસ્તકો, લોકોના સંપર્કમાં આવવું જે આપણી માન્યતાઓને પડકારે,
જે આપણને અસ્વસ્થ કરે કદાચ.
હા, પણ એ જ વિકાસ માટે જરૂરી છે. કલ્પના કરો કે તમે રોજ એક જ પ્રકારના સમાચાર જુઓ. વોલેસ પૂછે છે, બીજી બાજુ શું છે એ જાણવાનો પ્રયાસ કેમ નહીં?
આ ખરેખર નક્કર સૂચનો છે. નાના ફેરફારો લાવી શકાય છે. તો આખી ચર્ચાના અંતે મુખ્ય બોધપાઠ શું રહ્યો?
મારા માટે મુખ્ય બોધપાઠ એ છે કે સાચી જાગૃતિ, નૈતિક જીવન, અર્થપૂર્ણ જોડાણ, આ બધું મહેનત માંગે છે. સતત પ્રયાસ, ધ્યાન, શિસ્ત અને પોતાની આરામદાયક ધારણા ઉપર સવાલ ઉઠાવવાની હિંમત. ચેતના એ કોઈ સ્થિતિ નથી, એ એક સતત ચાલતી પ્રક્રિયા છે. અને વોલેસ આશા આપે છે કે આ બનાવટી દુનિયામાં પણ પ્રામાણિકતા અને અર્થ શક્ય છે જો આપણે પ્રયત્ન કરીએ તો.
મારા માટે જે વાત રહી ગઈ તે એ છે કે આપણી રોજિંદી સામાન્ય લાગતી બાબતોમાં પણ કેટલી ઊંડી જટિલતા અને નૈતિક પ્રશ્નો છુપાયેલા છે, અને એના પર ધ્યાન આપવું, એને સમજવાનો પ્રયાસ કરવો એ આપણી જવાબદારી છે. ભલે એ સુપરમાર્કેટમાં ખરીદી હોય કે ફેસબુક પર કોમેન્ટ કરવી હોય, વોલેસ આપણને એ સામાન્યતા પાછળ રહેલા અસામાન્યને જોવાનું કહે છે અને વિચારવા પ્રેરે છે કે આપણી નાનામાં નાની પસંદગીની પણ અસર તો હોય જ છે.
બહુ સરસ રીતે કહ્યું, અને આ જ વિચાર આપણને વધુ જવાબદાર અને વધુ સહાનુભૂતિશીલ બનાવી શકે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.